તારીખ 29/6/1991 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 34 અને 35 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 11.
માર્ગદાતા કે છે એમ કદી બની શકે નહીં. ત્યાં સુધી કહે છે કે મોક્ષ દુર્લભ નથી પણ મોક્ષ નો દાતા દુર્લભ છે. સજીવન મૂર્તિની કેટલી ખેંચ છે, કેટલો અભાવ છે, ત્રણે કાલે એનો યોગ થવો મુશ્કેલ છે. પ્રથમ કહ્યું હતું કે લક્ષણો નિષ્પક્ષપાત પણ એ કહીશ, તેથી જેમ છે તેમ અહીં કહેવાયું છે. મતાર્થીના લક્ષણ અને આત્માર્થીના લક્ષણ હું નિષ્પક્ષપણે કહીશ. મતાર્થીની નિંદા કરવા માટે નહીં કહું એમ કહે છે, મતાર્થીનો વિરોધ કરવા માટે નહીં કહું, મતાર્થીનો દ્વેષ કરવા માટે નહીં કહું એમ કહે છે. નિષ્પક્ષનો અર્થ એ છે. એના ઉપરથી એક વિચાર આવે છે કે પોતાને યથાર્થ સમજણ થયા પહેલા જે જીવ મત આપે છે તે મતાર્થી, એનો મત આપવાનો અધિકાર છે. શું જેમ લૌકિકમાં 18 વર્ષ પહેલા કે પહેલા 21 વર્ષ પહેલા કે મત આપવાનો અધિકાર નથી, કેમ કે એ ઓળખી ન શકે, સમજી ન શકે કે આ રાજકારણ તે વિષય શું છે. એમ યથાર્થ સમજણ થયા પહેલા ધાર્મિક બાબતોમાં મત આપવાનો જીવનો અધિકાર નથી, અને છતાં જો જીવ મત આપે કે આમ થવું જોઈએ અને આમ ન થવું જોઈએ તો તે મતાગ્રહી છે અથવા મતાર્થી છે અથવા સ્વછંદી છે, એ પોતાનો સ્વછંદ છે, નિજ છંદ છે, પોતાની મતેથી ચાલે છે, અનધિકારી હોવા છતાં, અધિકારી નહીં હોવા છતાં. એટલે એમ કહ્યું કે પહેલા એમ કહ્યું હતું આગળની ગાથામાં કે અહીંયા નિષ્પક્ષપણે હું મતાર્થી અને આત્માર્થીના સ્વરૂપ બતાવવા માટે એના જુદા જુદા લક્ષણો કહીશ. મારો આશય સ્વરૂપ બતાવવાનો છે, એટલે જેને સ્વરૂપ સમજવું હોય એના માટે ઉપયોગી છે. કોઈ રાગ દ્વેષથી નિંદા પ્રશંસા કરવા માટે મારે કહેવું નથી એમ કહેવું. તેથી જેમ છે તેમ અહીંયા કહેવાયું છે. આમ લુગડા રાખે તે મુનિપણું, આમ ક્રિયા કરે તે મુનિપણું વગેરે બાહ્ય લક્ષણને મુનિપણું નથી કહ્યું, પણ દાંડી પીટીને જાહેર કર્યું છે કે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું છે. બાકી તો કુળગુરુના મારાપણાના કલ્પિત આગ્રહથી આત્મજ્ઞાન નથી એવાને ગુરુ માનવાનું જોખમ આત્માર્થી કરતો નથી. બહુ જોખમી વાત છે, ઘણું જોખમ એની અંદર રહેલું છે. આત્મામાં પરનું લેવું મૂકવું, દ્વેષ વાળો કે પરમાણુની ક્રિયા કાંઈ આવતો નથી. જેવા સિદ્ધ ભગવાન છે એવું જે સ્વસ્વરૂપ નિવૃત્ત પદ જેના ધ્યાનમાં આવ્યું નથી, જેવા સિદ્ધ ભગવાન છે એવું જ પોતાનું નિજ સ્વરૂપ સ્વસ્વરૂપ નિવૃત્ત પદ એટલે અબંધ અબદ્ધ સ્પષ્ટ જેના ધ્યાનમાં આવ્યું નથી, જેના જ્ઞાનમાં આવ્યું નથી, તે રૂપ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનની સ્થિરતા નથી, તે જ્ઞાની નથી. અને જ્યાં સ્થિરતા સહિત આત્મજ્ઞાન હોય ત્યાં મુનિપણું હોય જ. આત્મજ્ઞાન સિવાય સ્થિરતા નહીં, અને સ્થિરતા સહિત આત્મજ્ઞાન હોય નહીં એમ કે અમારે જ્ઞાન નથી આત્માનું, પણ અમને અંદરમાં સ્થિરતા ગણી રહીએ. આવા પણ માણસો ધ્યાનના પ્રયોગ કરનારા, ઉદગળમાં એકાગ્રતા કરતા હોય, રાગમાં ને વિકલ્પમાં ને મનની શાંતિમાં એકાગ્રતા રહેતી હોય, એ પણ એક રાગ છે, એને આત્મજ્ઞાન હોઈ શકે અને ત્યાં મુનિ પણ ન હોઈ શકે. જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં મુનિપણું ન જ હોય, આત્મજ્ઞાન ન હોય ત્યાં તો મુનિપણું ન જ હોય, એ જ્ઞાનીનું લક્ષણ નિર્દોષપણે બાંધ્યું છે. આત્માના ગુણ આત્મામાં જ રહે, ક્યાંય બહાર ન હોય. યશ કીર્તિ નામ કર્મનો ઉદય હોય અને કદી ઘણા જાજા માનનારા મળ્યા હોય તેમાં આત્મધર્મ ક્યાં આવ્યો? ઘણા માને માટે આત્મજ્ઞાની છે, એ સંખ્યા ઉપર આત્મજ્ઞાનનો આધાર નથી. ઉદયવાદીને માનનારા જાજા હોય, અરે નાસ્તિકને માનનારા જાજા હોય, દેશ વિદેશમાં આબરૂ હોય, પરદેશી પણ એના અનુયાયી થાય, બને બને છે. એથી કોઈ એને ત્યાં આત્મધર્મ આવ્યો નથી, ત્યાં ધર્મ છે એવું કાંઈ એને લઈને નક્કી થતો નથી. અહિંસા પણ શું, એની ખબર વિના કહે કે અમે જગતનો ઉપકાર કરીએ છીએ, દવા દયા સિવાય બીજો ધર્મ નથી. આ દયાની મુખ્યતાવાળા ખાસ કરીને સ્થાનક ભાષામાં આ પ્રકાર માટે બધા બીજા જીવોની દયા આપણે પાળવી એ સિદ્ધાંતને મુખ્ય કરીને આત્માનો ધર્મ માને એને ધર્મ માને. પણ અરાગીપણું કોને કહે, વિતરાગીપણું કોને કહે, તેનો પરિચય નથી, એની ઓળખાણ નથી. પરિચય નથી એટલે એની ઓળખાણ નથી. તેનો પુરુષાર્થ કેમ કરવો તેની પણ ખબર જેને હોતી નથી, એ સાચા ગુરુ નથી. વિતરાગ માર્ગના નિર્ગ્રંથ ગુરુ અંતરબાહ્ય ગ્રંથિ છેદી છે એવા વિતરાગ દશામાં લીન રહેનારા ગુરુ એ આ વિતરાગ માર્ગના જીનેશ્વરના માર્ગના ગુરુ છે. બાકી કોઈ રીતે ગુરુનું લક્ષણ છે સમયસાર પૂરો કરતા કરતા આચાર્ય ભગવાને એવી વાત લઈ લીધી જોઈએ. નહીં તો દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ છે, છતાં સમયસાર પૂરો કરતા 413-14-15 ગાથા એના ઉપર લઈ લીધી કે દેહને ને વેશને ગુરુપણો નથી. એ બધા પાષંડી લિંગાણી એમ સમજવાય કરે છે. પાષંડ ઉપરથી પાખંડ શબ્દ ગુજરાતીમાં એમાં ગુરુપણો માને, બાહ્ય લિંગમાં શરીરમાં સવસ્ત્ર દશામાં નિર્વસ્ત્ર દશામાં કોઈ પણ રીતે શરીરના ઓળખાણથી કપડાના ઓળખાણ એ આ માર્ગ. શુદ્ધ જ્ઞાન ને દેહ જ નથી ને એમ સીધું લીધું છે. દેહની વાત આવી છે ને, શુદ્ધ જ્ઞાન ને દેહ જ નથી ને એમ કે છે. આત્માને તો દેહ છે ને, અલૌકિક સૂત્રમાં તો ધર્મનું મૂળ શ્રદ્ધા છે. દંશન મૂલો ધર્મો, કુંકુંડાચાર્ય દેવે સૂત્ર આપ્યું કે દંશન મૂલો ધર્મો, દયા મૂળો ધર્મો ન કહ્યું કુંકુંડાચાર્ય છે કે નહીં. સૂત્ર ધર્મનું મૂળ શું છે એ સૂત્ર છે, આચાર્ય મહારાજનું સૂત્ર. આચારમ સૂત્રમાં લોકસાર એટલે ચારિત્રનો સાર, તેમાં પાંચમો સૂત્ર છે. ત્યાં કહ્યું છે કે જમ સમતિ પાસહ તમ માણંતિ પાસહ, જ્યાં સંકિત છે ત્યાં મુનિપણું છે. આ તો આચારંગમાં, સ્વતંત્રના આચારંગમાં પણ આ વાત છે. અમુક તો મૂળ વાત રહી ગઈ હોય ને, સ્મૃતિમાં ધારણામાં અમુક મૂળ વાત રહી ગઈ હોય છે, એ વાત તો સાચી છે. એટલે શ્રીમદજી એ વાત લીધી કે જ્યાં બધું બે મેળ ખાતું હોય એટલી વાતનો તમે અભ્યાસ કરજો, મેળ ન પડતો હોય એ વાત તમે તમારી શક્તિ નહીં હોવાથી એ વાત તમે છોડી દીધું. ત્યાં મુનિપણું છે, જેવું નિજપદ શુદ્ધ સ્વરૂપે છે તેની યથાર્થપણે શ્રદ્ધા, જેવું નિજપદ શુદ્ધ સ્વરૂપે છે તેની યથાર્થપણે શ્રદ્ધા, જ્ઞાનની યથાર્થ પ્રતીત તે સમ્યક દર્શન સ્વાનુભવ છે. સ્વાનુભવ જ્ઞાનમાં જે પ્રતીત ઉત્પન્ન થાય તેને સમ્યક દર્શન અને સ્વાનુભવ કહેવામાં આવે છે. તેમાં કોઈ આંધળી અર્પણતા નથી, અંધશ્રદ્ધા નથી. આંધળી અર્પણતા નથી, મનની કોઈ ખાલી ઉપલબ્ધ ધારણા નથી, સ્મૃતિનો વિષય નથી. બીજાએ કહ્યું કે ધારી લીધો એ કામનો નથી, બીજાએ સંભળાયું છે, આપણે માન્યું છે, આપણા ખ્યાલમાં છે એમ નથી. કારણ કે તત્વ પર આધીન નથી, બીજાના કહેલાને આધીન થઈને ચાલે. સ્વતંત્ર પોતાની સમજણ હોવી જોઈએ. કહેનાર સુગુરુ હોય કે સુગુરુ હોય, બંને જગ્યાએ સ્વતંત્ર તો પોતાની સમજણ હોવી જોઈએ. પોતાની જાતની સમજણ પોતાવડે થાય છે. પોતાની જાતની સમજણ પોતાવડે થાય છે, સદગુરુ પરમ ઉપકારી નિમિત્ત થાય છે. પણ પોતે પ્રતીત કરીને યથાર્થપણું જાણ્યું અને ઉપકાર માન્યો ત્યારે પોતાનું બહુમાન આવ્યું અને સાથે સાથે નમ્રતા ગુરુ પ્રત્યેની આવી. એટલો વિવેક નિમિત્ત પ્રત્યેનો પ્રગટ થાય છે. આત્મા શું કરે? એક જ્ઞાન કરે. આત્માનો જાણક નાયક સ્વભાવ હોવાથી માત્ર જ્ઞાન તે આત્માનું સ્વરૂપ છે અને તે આત્માનો ધર્મ છે. ઉદયના જે પ્રસંગ અને સંયોગો દેખાય તેને માત્ર જાણે છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે તેનું યથાર્થ જ્ઞાન તો ચોથા ગુંઠાણે પણ છે, પરંતુ આ તો વિશેષ તેમાં ઠરે છે. મુનિપણાની વાત ચાલે છે ને, આ તો તેમાં વિશેષ ઠરે છે. હું શુદ્ધ છું, પુણ્ય પાપના વિકલ્પ રહી છું, એવા જ્ઞાન પણ એ જ્ઞાનમાં જે ઠરે છે તેની દૃષ્ટિમાં હું શુદ્ધ આત્મપદ સિદ્ધ સમાન છું, એવા અભિપ્રાયના લક્ષણનું કાર્ય અવસ્થામાં પ્રગટ પુરુષ પુરુષાર્થપૂર્વક વર્તે છે. તેવા મુનિ જ્યારે છઠ્ઠા ગુંઠાણે વર્તા હોય ત્યારે બીજાને ઉપકારી થાય છે તેમને અહીં ગુરુ કહ્યા છે. ભલે ગુરુદેવને બધા ગુરુ કહેતા હોય, કૃપાળુ દેવને ભલે પરમ ગુરુ કહેતા હતા, સર્વ પરમ ગુરુ એમ કહેતા હતા, સર્વજ્ઞ દેવ તરીકે પણ દેવ પણ કહેતા હતા. કૃપાળુ દેવ, સર્વજ્ઞ દેવ, અમારા તરણ તારણ દેવ બધું ઘણું કહેતા હતા, પણ એમના ખ્યાલમાં બધી વાત હતી કે છઠ્ઠા ગુણ સ્થાને નગ્ન દિગંબર દશામાં અંતર બાહ્ય ગ્રંથિ જેને છેદીને વિતરાગ દશામાં આવેલા છે, સ્થિરતામાં આવેલા છે, એને જ ગુરુ કહેવામાં આવે. એ વાત ચોખ્ખી છે. બે જગ્યાએ ચોથા અને પાંચમા ગુણસ્થાને પણ ઉપદેશનો અધિકાર નથી. માર્ગ દર્શાવવાનો અધિકાર છે પણ માર્ગ ઉપદેશનો અધિકાર નથી. કેમ કે ભાઈમાં ત્યાગ નહીં હોવાથી અને ગ્રહણ કરવાના રાગાંશના વિકલ્પ હોવાથી ભલે ભિન્ન પડે છે પણ એ તો અંદરની વાત છે. બહારમાં તો રાગ દેખાય છે. તો જે પૂર્ણ શુદ્ધિનો પૂર્ણ વિતરાગતાનો જે ઉપાદેયપણાનો માર્ગ છે એની સાથે બાહ્ય પ્રવૃત્તિનો વિરોધાભાસ દેખાય છે. ચોખ્ખો જે નિર્મળ શુદ્ધ વિતરાગ માર્ગ છે તમને દિગંબર જોતા જ માણસને શંકા કરવાની કઈ જગ્યા ન રહી. એમનો બેદાર જોવે એટલે માણસ ઠરી જાય. ખલાસ, અહીંયા કોઈ કહેવાની જગ્યા જ નથી. કેમ કે કોઈ વ્યવસ્થા સ્વીકારતા નથી. રહેવાની જમવાની કોઈ પણ પ્રકારની એમના ઉદ્દેશીને થયેલી વ્યવસ્થાનો સ્વીકાર. એક વિચરે ઉદય પ્રયોગ, જે અપૂર્વ અવસરમાં ગાય છે, વિચરે ઉદય પ્રયોગ, ઉદયના પ્રયોગ અનુસાર વિચરવું એ સિવાય જેને બીજું કાંઈ છે એને ઉપદેશનો અધિકાર છે. તો પછી મુમુક્ષુને તો ઉપદેશનો અધિકાર છે એ વાત તો રહેતી જ્ઞાનીઓને હજી ઊભા નથી રેખા ઉપદેશ માટે એમને ચોખ્ખો અભિપ્રાય છે 837 પણ એ ક્યાંય ઉપદેશ આપતા નથી. પોતે માને છે, પોતાને ખ્યાલ છે, એટલે ક્યાંય ઉપદેશ આપતા. મને જે જ્ઞાન લાગ્યું છે સમય સારા દે પરમાત્માથી, મહાન આચાર્યોના ગ્રંથોમાંથી, એની હું વાત કરું છું. જે સમજવાના કામે હોય એ ખુશીથી પોતાની ઈચ્છા અનુસાર આવીને પોતાની યોગ્યતા અનુસાર ગ્રહણ કરે. પણ કોઈ એક વ્યક્તિને એમ આદેશ ન આપે કે તમે આમ કરો ને આમ ન કરો, ઉપદેશ ના આપે, એ મર્યાદા રાખી દે. બ્રહ્મચર્યની બાધા આપતા એ, પણ પોતે ઉપદેશ નહોતા આપતા કે તમે બ્રહ્મચર્ય લો, ભાઈ તમે બ્રહ્મચર્ય લીધું એમ નહીં. જેને સ્વયં લેવો હોય એને એમ કહે કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે બાહ્ય નિવૃત્તિ ઉપકારી છે, અબ્રહ્મચર્યથી પ્રવૃત્તિ વધે છે, પરિવાર વધે છે, કાર્યો વધે છે, એટલે જીવને ગૃહસ્થીને એટલા બધા કામમાં સંડોવાવું પડે છે કે જિંદગીનો મોટો ભાગ એને કુટુંબના પરિપાલનમાં વ્યતીત કરવો પડે છે. એટલે નિવૃત્તિ જેને લેવી હોય બાહ્ય નિવૃત્તિ, અને તે પણ આત્મજ્ઞાન સમ્યક દર્શનની પ્રાપ્તિના હેતુથી નિવૃત્તિ લેવી હોય એને અમારી અનુમોદના છે. એ અનુમોદના હતી એમને બાહ્ય નિવૃત્તિ અંતર નિવૃત્તિના હેતુભૂત ગણીને, અને એ લક્ષે બાકી ઉપદેશ કોઈને નથી કર્યો. 60 વર્ષે 70 વર્ષે કોઈને એમ નથી કીધું હજી તમે કેમ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા નથી લીધા, એવું કોઈને નથી. એટલે પોતાના જ્ઞાનમાં સ્પષ્ટ છે પોતાની મર્યાદા કેટલી છે. એવા મુનિ જ્યારે છઠ્ઠા ગુણ સ્થાને વર્તતા હોય ત્યારે બીજાને ઉપકારી થાય છે. સાતમું ગુણ સ્થાન ઉપકારી નું નથી, છઠ્ઠો ગુણ સ્થાન ઉપકારી નું છે. તેમને અહીં ગુરુ કયા છે તેમને વિશે દ્રઢતર સંકેત કહ્યું છે. ઉત્કૃષ્ટ તો વર્ધમાન સંકેત થઈ ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદવાસ, ત્યાં ઉત્કૃષ્ટ દશા તદ્દન વિતરાગ દશાની વાત છે. તે ઉત્કૃષ્ટ સમ્યક દર્શન છે. તે પરમ અવગાઢ સંકેત 13મે ગુણ સ્થાને છે. એ બધા આનુષંગિક ગુણોના વિકાસથી વિકાસની મુખ્યતાથી સંકેતની પરિભાષા છે. સંકેત તો જે છે તે છે. અહીંયા સાધક સ્વભાવના મુનિ કયા છે જેનાથી બીજા મુમુક્ષુને ઉપકાર થાય તેને સાચા ગુરુ કયા છે. ગ્રહસ્થ વિશ્વમાં જ્ઞાની હોય તેમને હજી મંદ પુરુષાર્થ વર્તે છે તેથી તેમને મુખ્ય ગણ્યા નથી. જેવું છે સ્પષ્ટીકરણ. જ્ઞાની ને મુખ્ય અહીંયા ગણ્યા નથી. આનંદ ઘનજી કહે છે કે આત્મજ્ઞાની શ્રમણ કહાવે બીજા તો દ્રવ્યલિંગી રે, વસ્તુગતે જે વસ્તુ પ્રકારે પ્રકાશે આનંદ ઘન મત સંગી રે. વાસુપૂજ્ય ભગવાન નું બારમા વાસુપૂજ્ય ભગવાન કીર્તન કરતી સ્તુતિ કરતા આ વાત એમણે છેલ્લે છેલ્લે છેલ્લા પદમાં આ વાત કરી છે. દરેક છેલ્લા પદમાં પોતાનું નામ જોડ્યું છે કે આત્મજ્ઞાને શ્રવણ કહાવે બીજા તો દ્રવ્યલિંગી રે. બાકી બધા સાધુનો દ્રવ્યલિંગ છે, દ્રવ્ય એટલે બાર એનો વેશ સાધુનો છે, લોકો એને સાધુ તરીકે ઓળખે છે. ખરેખર શાસ્ત્ર પરિભાષામાં દ્રવ્યલિંગી બીજા છે. શાસ્ત્ર પરિભાષામાં તો દ્રવ્યલિંગી તે છે કે જે જીનોક્ત વ્યવહાર છે સાધુનો, પંચ મહાવ્રત સમિતિ ભુક્તિ અને 28 મૂળ ગુણ જે નિરતિચાર પાળે, 28 મૂળ ગુણમાં નગ્ન પણ વગેરે આવી જાય છે, તે નિરતિચાર પાળે તે દ્રવ્યલિંગી, અને અતિચારથી પાળે તે દ્રવ્યલિંગી પણ નહીં, એ લિંગાભાષી કહેવામાં આવે છે. પણ અહીંયા તો સ્વતંબરમાં હતા ને, સ્થુલ વાત કીધી છે કે આત્મજ્ઞાની શ્રમણ કહાવે બીજા તો દ્રવ્યલિંગી રે, વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે આનંદ ઘન મત સંગી રે. મારો મત તો એમના સંગમાં જાય છે કે જે વસ્તુ ધર્મને વસ્તુગતે પ્રકાશનારા હોય ને આત્મજ્ઞાની હોય એના મતમાં હું છું, હું બીજાઓના મતમાં નથી. ચોખ્ખો પોતાનો મત જાહેર કર્યો છે. પણ એ અધિકાર આપણો નથી, કહેનાર છે એ આપણા કરતા આગળ છે. એમાં કાતર ચલાવવાનો કોઈ આપણો અધિકાર નથી. કોઈ વાત ડબલ આવતી હોય ને સિંગલ મૂકો ત્યાં સુધી એ રીતે છે. બીજી રીતે કાપવું કરવું તો મનુષ્યનો અધિકાર નથી. આત્માના ભાનમાં સ્થિરતા અને એકાગ્રતા કરે છે તે શ્રમણ છે. શ્રમણ કોણ છે કે જે આત્મજ્ઞાન અને આત્મભાનમાં વિશેષ સ્થિરતા કરે છે તે શ્રમણ છે. આત્મા પૂર્ણ કૃતકૃત્ય શુદ્ધ સ્વરૂપ છે. તે એક પરમાણુ માત્રને તથા દેહાદીની ક્રિયા કરી શકતો નથી. પુણ્ય પાપ રાગાદી રહિત છે, જેનું સ્વરૂપ એવું જેને ભાન નથી. અને પુણ્યાદિ ક્રિયા અને બાહ્ય વેશ ને બાહ્ય ચારિત્ર ને ધર્મ માને છે તે દ્રવ્યલિંગી છે. સ્થૂળપણ દ્રવ્યલિંગી કહેવામાં દ્વેષ નથી. એને દ્રવ્યલિંગી કહી દીધા એ કોઈ દ્વેષથી નથી કહ્યો, જેમ છે તેમ કહેવામાં દ્વેષ નથી. આગળ સંભાવ વિશે કહેવાયું હતું કે જ્ઞાનીને જ્ઞાની સતને સત માનીને જાણે, અસતને નિષેધે, અસતને અસત જાણીને નિષેધે. એ વાત કુડરમલજીએ પણ મોક્ષમાં પ્રકાશકમાં લીધી છે. જ્ઞાની સતને સત જાણીને અનુમોદે અને અસતને અસત જાણીને નિષેધે. દોષને દોષ કહે એમ અસત્ય મતનો નિષેધ કરવો તેમાં દ્વેષ નથી. એમણે તો અધિકાર લખ્યા છે. કુડરમલજીએ તો અન્ય મતોના અધિકાર લખીને ચર્ચા કરી છે કે આ બધા સિદ્ધાંતો એ વસ્તુના સ્વરૂપ અનુસાર નથી, અપસિદ્ધાંતો છે. આત્મા વસ્તુ સ્વરૂપે જેમ છે તેમ ન માને, ન પ્રકાશે તે જ્ઞાની નથી. આત્મા વસ્તુ સ્વરૂપે જેમ છે તેમ ન માને અને ન પ્રકાશે તે જ્ઞાની નથી. જ્ઞાની જે સ્વરૂપે છે તેને યથાર્થપણે માને, જાણે, વિશેષપણે ઉપદેશમાં એટલે પોતાના કથનમાં કહે, બીજા સાંભળવા આવ્યા હોય ત્યારે નગ્ન સત્ય પણ કહે, સામાન્ય ગમે ન ગમે એનો વિચાર કરે નહીં, પરમ સત્ય હોય તે કહે. વ્યાખ્યાન ખ્યાન આખ્યાન ખ્યાતિ પ્રસિદ્ધ કરવી, વ્યાખ્યા એટલે વિશેષ કરીને પ્રસિદ્ધિ કરવી, એટલે સદને સદ, અસદને અસદની વ્યાખ્યા થાય તેને વ્યાખ્યાન કહેવામાં આવે છે. વ્યાખ્યાના કથનને વ્યાખ્યાન કહેવામાં આવે છે. વ્યાખ્યા ક્રિયા, વ્યાખ્યાન એનું નામ. જેને ટૂંપી બેસ્ટી આવે તે પહેરી લે, એટલે કે પોતાને જે ગ્રહણ કરવા યોગ્ય હોય તે ગ્રહણ કરે, છોડવા યોગ્ય હોય તે છોડી દે. તેમાં જ્ઞાનીને કાંઈ નહીં, જ્ઞાનીને લેવા દેવા નથી. જે સદગુરુની વ્યાખ્યા આગળ કહેવાઈ ગઈ છે તેને જ આત્માર્થી ગુરુ માને. આત્માર્થી હોય એ છઠ્ઠા સાતમા ગુણસ્થાન વાળાને ગુરુ માને, કહે નામ ભલે પાડે, ઉપકારી હોય એને, પણ ખરેખર એને ગુરુ માનતા નથી. આવા આત્માર્થી સિવાય બીજાને ગુરુ માને, આવા આત્માર્થી સિવાય બીજાને ગુરુ માને નહીં. બાકી જેને આત્માની ઓળખાણ નથી, શ્રદ્ધાગાન જ્ઞાન સ્થિરતાનો પુરુષાર્થની શું તેની ખબર નથી, પોતાના દ્રષ્ટિરાગ ને પોષે એને સંકેત માન્યો, અને શ્યાદવાદ ની રીત ન દેખ્યું નિજ પણ, અને શ્યાદવાદ ની રીતે તો પોતાનું આત્મપણો દેખ્યું નહીં. અવગુણ ઢાંકણ કાર્ય કરવું જીન મત ક્રિયા, અવગુણને ઢાંકવા માટે બહારની ક્રિયા કરો, ન તો જો અવગુણ ચાલ અનાદિની જે પ્રિયા, અને અનાદિની જે પ્રિય એવી અવગુણની ચાલ છે એને તો છોડતો નથી. એ વિતરાગ અમે અમારી દ્રષ્ટિને પોષણ આપનારા ગુરુ પાસેથી સંકેત લીધું, એટલે અમારી દ્રષ્ટિને ગમતું કહેનારા, અમને સારું લાગે એવું કહે, અમને રાજી રાખે, અમારા ગુરુ અમને રાજી રાખે, રાજી કરી દે, એટલે અમારી દ્રષ્ટિને ગમતું કહેનારા અમને કુગુરુ અનંતકાળ મળ્યા. અનાદિનો સ્વચ્છંદ તેને પોષણ આપનારા, પોષણ આપનારાના અભિપ્રાયથી અમે સંકેત કર્યું હતું. એમ કહી જાઓ તમને સંકેત છે, તમે જ્ઞાની, હવે તમને જ્ઞાન જોવે સંકેત છે તમને, હવે તમે આગળ ક્યાંક કરો, ફલાણી ક્રિયા વાળો કરો, એવી રીતે સંકેત કર્યું હતું. અને આત્માના અનેકાંત અર્થાંત અનંત ધર્મ સ્વરૂપ જે સત્સ્વરૂપ અવિનાશી શુદ્ધ આત્મા છે તેને યથાવિધિ નહીં જાણતા ગાડરિયા પ્રવાહની જેમ લોલમાં લોલ કરવા પહોંચી ગયા હોય, વગર વિચારે અંધશ્રદ્ધાને ધર્મ માન્યો, અને માહે માહે પોતાના છાંડે ચાલનારા હોય સર્ટિફિકેટ આપ્યો કે આપણે સાચા છીએ, અંદરો અંદર એકબીજાને અનુમોદે, એકબીજાને સર્ટિફિકેટ આપે, એવી રીતે સંપ્રદાય ચલાવે છે. અથવા એ સંપ્રદાયવાદ કહો, ટોળાવાદ કહો, ટોળાશાહી કહો, એ બધું વિકાર છે. અવગુણ ઢાંકણ કાચ, એ જગતમાં માનાદી માટે મેં દોષ ન તજા, ન તજો અવગુણ ચાલ અનાદિની જે પ્રિયા, એટલે કે મિથ્યા મતાગ્રહના ક્રિયાકાંડમાં અપાસરાને પાઠનો વારસો રાખવા, ઠીક છે ગુરુદેવ તો પ્રાર કરતા ને બરાબર, ઉપાસનાની પાઠનો વારસો રાખવા માટે જૂઠાણું નભાવી રાખે છે, સાચા ન્યાયને પણ છુપાવે છે. ખ્યાલ આવી જાય તો વાત તો ઓલી સાચી છે પણ એને છુપાવે. એક ભાઈ બોલ્યા છે એટલે ત્રીજું તો બધું લખાઈ ગયું છે. એક ભાઈ કહેતા હતા કે માન માન એટલે તો આ વાંચવાનું શરૂ કર્યું, જૂનું વાંચવાનું શરૂ કર્યું. એક ભાઈ કહેતા હતા ધંધા વેપારમાંથી બાઈક ન જવાય, ફલાણો ન કરાય, હા અહીંયા ન સાંભળવા જવાય, તો તો બી એટલો બિચારો આળસી જશે. આ જૂની તો છે ને, પંચાણું નંબર પહેલી આવૃત્તિ છે 1999માં છપાયેલી, પંચાણુંના પ્રવચનો છે 99માં પ્રસિદ્ધ થયેલી છે. મારા આમાં તો પહેલી આવૃત્તિ એમ લખેલું છે, આવૃત્તિ પહેલી એમ લખેલું.
અમારું વિગત છે પહેલી 99માં, પછી 2000માં, પછી 4માં, પછી 12માં, 24માં, 28માં, 2035માં, એમ નવમી, પછી 2000.
આ 99ની પહેલી આવૃત્તિ. ચાલતા બળદને આર મારશો એ આળસી જશે, ઉપાસર જેટલો બંધ થશે. માટે તેને પોષણ આપીને નભાવો, તેને પોષણ આપો. સારું સારું તો આવતો તો થયો, એટલો તો દુકાનમાંથી ટાઈમ કાઢ્યો એમ કે. પણ બાપના કુવામાં બુઢી કહેવત છે, બાપના કુડા કુવામાં દોષ ઢાંકવાથી ગુણ ન વધે. સોનાની છરી ભેટે બાંધવાને બદલે પીઠમાં કુળ ધર્મને નભાવવા ખાતર વિતરાગના નામે પાખંડ એમ આત્મજ્ઞાન જેને નથી, એવા કુગુરુઓને ભલે બાપ દાદા કુળ પરંપરાની રૂઢિથી માનતા હોય, તેથી માનવા એ આત્માથી માનતા નથી. આત્માથીની લાઈન જુદી છે. પરંપરા ચલાવવા માટે કોઈ પ્રવૃત્તિ ન કરવી, આ ટોડરમલજીએ પહેલા અધિકારમાં લખ્યું છે. પરંપરા ચલાવવા આત્માર્થી પ્રવૃત્તિ કરે, આત્માર્થી તો યથાર્થ ગુરુની પરીક્ષા કરે છે. ત્યાં વક્તા શ્રોતાના સ્વરૂપમાં એ વાત કરી, વક્તાના સ્વરૂપમાં એ વાત કરી. પરંપરા ચલાવવા વક્તા ન થવું, યોગ્યતા હોય તો જ વક્તા થવું. આત્માર્થી તો યથાર્થ ગુરુની પરીક્ષા કરે છે. જ્યાં ભવકટી થવાની વાત ન આવે, વિરોધ યથાર્થ ન્યાય ન મળે અને કહે કે પૂરી કરો પછી 13મેં ગુંઠાણે આત્મા ઉગડશે તમારો, કરીએ તો પામીએ એમ જૂઠાણું નભાવનારાને આત્માર્થી ગુરુ માને અને તેમાં કોઈ દ્વેષ નથી. અહીં તો નિષ્પક્ષપાતપણે કહેવું છે, ખોલીને કહેવું છે નિષ્પક્ષપણે. આમાં કોઈ દ્વેષની વાત કરવાની, વ્યક્તિગત દ્વેષ, દ્વેષ વ્યક્તિગત થાય છે. સિદ્ધાંત તો આખા સમાજને લાગુ પડે છે, એ વ્યક્તિગત વિષય નથી, એ આખા સમાજને લાગુ પડે છે. તો એને સિદ્ધાંત ન કહેવાય, એને સગવડિયો ધર્મ કહેવાય. દેશકાળ પ્રમાણે ફરે એને સગવડિયો ધર્મ કહેવાય. અમદાવાદમાં એક અમારા સંબંધી છે, કાપડના વેપારી દિગંબરના છે, એના ઘરે જવાનું પછી કાંઈ ઘરે કોઈ કુટુંબમાં કોઈ રિક્ષા લીધી હશે એટલે કામ આપણે કમંડળ અને પછી કાચના દિગંબરના વેશમાં શ્વેતાંબર પણ છે, શ્વેતાંબર પણ દેશ કાળ અનુસાર ફેરફાર કરવાના એક જ સિદ્ધાંત ઉપર શ્વેતાંબર અત્યારે બની એમ કે અમારા માટે દિગંબર નહીં છે. મૂળમાં તો દેશકાળ અનુસાર બાર દુકાળ પડ્યા ને, બાર દુકાળ પડ્યા ત્યારે જે ભાવલિંગી આચાર્યો દક્ષિણમાં ચાલ્યા ગયા ત્યાં એટલું, ત્યાં એટલો ત્રાસ નહોતો આ દુકાળનો. એમને આજ્ઞા પણ કરી આપણે આમાં જોયું છે, દર્શન આપણે જીન શાસન સંબંધની પ્રસ્તાવનામાં એ વાત કરી. એમણે આજ્ઞા કરી કે તમે આ બાજુ જાય જાઓ, એ બાજુ નહીં મને પણ રહી શકે, બાહ્યાચાર જાળવી શકે, દેશકાળ રહ્યો જ નથી. એમને શું કહ્યું, આજ્ઞા ચિંતા ન માને. એમાં શું છે, અનુશાસન મુખ્ય વસ્તુ છે. અનુશાસનમાં એ લોકો ન રહ્યા કે નહીં, અમારે તો આ બાજુ જ રહેવું છે. હવે એનું કારણ શું છે, એને માનનારા એનું નું બહુમાન કરનારા એને શ્રદ્ધા વાળા એવા ઘણા લોકો હોય, એટલે પોતાના ધર્મ ને બદલે એને અનુરાગ રહી ગયો પોતાના અનુયાયીઓ. દેશ કાળ તો જંગલમાં તો એ લોકો પણ નિગમભર રહેતા હતા, ગોચરી માટે આવે ત્યારે ઝાડની છાલ કે એવું નીકાળી જતા. હતું પણ એક પગથિયું ચૂક્યા પછી શું પરિસ્થિતિ, એ આદમી પર આદમી સૂત્ર મુખ્ય છે. અર્ધફાલક કહેવાના એ લોકો, અર્ધફાલક કહેવાના અડધો કપડા વાળા સાધુઓના તો ચાલે, પણ કપડા વગરના સાધુઓના પણ બેંક એકાઉન્ટ ચાલવા લાગે છે. લખનાર હતા શ્વેતાંબર સાહેબ, એને પોતાના સાધુ સંઘ સામે બળવો કર્યો. અર્ધ પાલક માંથી વકરેલો સાધુઓના પરિગ્રહ, વર્તમાન સાધુ સમાજના પરિગ્રહ ઉપર સાધુઓ પોતે ઘણા પ્રહાર કર્યા. પછી લાઈન માં આવવા હોય તો આવે, બાકી ત્યાં સુધી પત્તો ખાય. આત્મામાં આત્માને મોક્ષ દશા છે, મોક્ષ માર્ગ છે, જે ભાવે અનંતકાળ રખડવું પડ્યું તે રખડવાના બંધ ભાવે, એવા જ ભાવે લોકોત્તર એવો મોક્ષ ભાવ કેમ પ્રગટે તે વિચારવા જેવું છે. જેનાથી બંધારણો એનાથી મુક્તપણું થાય એ કેવી રીતે બને? બંધનું સાધન મોક્ષનું સાધન કેવી રીતે થાય? પક્ષપાત છોડીને ન્યાય સમજે તો લાભ થાય. જેને આત્માનું ભાન નથી તે મોક્ષ માર્ગ કેમ બતાવી શકે? અનંત અનંત કાળથી રખડતા માંડ મનુષ્ય દેહ મળ્યો, તેમાં ભવછેદ થવાનો ઉપાય ન મળ્યો તો ભવ ખોવાનો ભાવ અવશ્ય ત્યાં છે. પણ આ કે છે શું કરીએ, અનંત ભાવ કર્યા વેળો એક ભાવ વધારે, પણ સાચો ધર્મ સમજવાનો ટાણો આવ્યો, છતાં જે ન સમજે એ તો કાગડા કૂતરામાં પક્ષી મરે છે. અને એક ભાવ નથી એનો ખોવાતો, બીજા આનંદ ભાવ વધારી દે છે. જેમ ભૂંડ વિષ્ટા ખાઈને જીવે છે તેમ એનું જીવું એ અનાજ ખાઈને જીવે, બોલો વિષ્ટા ખાઈને જીવે, બે પેટ જ ભરે છે. કુતર પરમાણુનો આહાર ચેતન ભગવાન જે મારું પદ છે તેને ભૂલીને હું પૂર્ણિવાદી થઈ ઉજળી ધૂળમાં કારા છું એનો તેને વિચાર નથી. અહીંની આબરૂ કે સોનાની લગડી કે તે પરલોકમાં કામ નહીં આવે. અહીંના રૂપિયાની છોકરીઓ કોઈ પરલોકમાં કામ નહીં આવે. અને અહીંની આબરૂ પણ ત્યાં આવવાને નથી. અને ત્યાં પ્રભુને સંભાળતા પણ દુઃખ નહીં ટળે. પછી અહીંયા તને દુઃખ નહીં ટળે. ભગવાનને સંભાળીશ એ ભગવાન બહુ દુઃખી છો, હવે કંઈક કરો, પણ તને તારું દુઃખ ટળશે. જ્ઞાનની જે વિધિથી સમજણ છે, આત્માની જે જાત છે તેનું બોધ બીજ સાથે જે લઈ ગયો, જે બોધ બીજ સંસ્કાર લઈને સાથે ગયો, સમાધિ મરણ કરીને ગયો, તેને ભાવનો છેડો દેખાઈ જાય છે કે હવે મારે ભાવ નથી. મોક્ષના ફણકાર આવી જાય છે. એ ભાવ બીજ મળી ગયો, બોધ બીજ મળી ગયો. એ ધર્માત્માને જિનેશ્વર ભગવાનનો લાડક વાયોનો લઘુનંદન સંકિર્તિને તો લઘુનંદન કહેવામાં આવ્યા છે. જેને રાગ દ્વેષ અજ્ઞાન રહી સ્વરૂપ સ્થિરતા અંશે પણ ઉઘડી છે ચોથા ગુણસ્થાન, તે જ્ઞાની છે. રાગ દ્વેષ અજ્ઞાનથી સંસારના ક્લેશમાં મૂંઝાયેલાને આ અપૂર્વ તત્વ કેમ સમજાય? એ ઘેરાઈ ગયેલો છે સંસારના રાગ દ્વેષમાં, રેછો પીછો પીડ્યો છે એને આ વાત કેમ સમજાશે? જેને તત્વનો લાભ થાય છે એને પોતાની બેહદ શાંતિ જાળવવાનો પ્રત્યક્ષ બળ પ્રગટે છે. તેને સુખ દશા આવી તે જાય નહીં, એને સુખની દિશા જાય નહીં. જેને તત્વનો લાભ થાય છે પોતાની અનંત શાંતિ જાળવવાનું પ્રગટ કરવાનું જેને બળ પ્રસિદ્ધ છે એ પુરુષાર્થ છે. એની દશા આવેલી જાતે એવો સમ્ય જ્ઞાનનો મહિમા છે. જેને સદગુરુ સમાગમે આત્મજ્ઞાન મેળવ્યું છે, પોતાની પાત્રતાથી સાચું જાણ્યું છે કે સદગુરુ આવા હોય, તેણે પોતાનો પુરુષાર્થ ધર્મ લાવીને બીજડું વાવ્યું છે. હવે તે બુદ્ધિ બીજ સમ્ય દર્શન જેને પ્રાપ્ત છે તેને ભાવમાં રખડવા નહીં દે. અહીંયા બુદ્ધિ સમ્ય દર્શનને બોલ્યું. જેને આત્માની ઓળખ છે તે ગુરુ, જેને આત્માની ઓળખ છે તે કુગુરુને ઓળખી લે છે, મિથ્યા દ્રષ્ટિને ઓળખી લે છે. જે એમ કહે કે આત્માને બંધ છે, આત્મા તો મોક્ષમાં પણ ઉઘડશે અને તિર્વૈકુંઠાને જ્ઞાન થશે, માટે પ્રથમ તો પુણ્યની કરણી કરવી જોઈએ, આત્મા આત્મા એમ વાતો કરે કંઈ મળવાનો પછી મળી જશે નહીં, કે જેની વાતોથી કોઈ લાભ નથી, માટે આપણે તો કરીએ તેમ કરવું, દેહની ક્રિયા કરી થાય છે, પુણ્ય વિના ધર્મ નથી. આ ઉત્તમ છે વાતો આવા ઉપદેશ આપે છે. એમ કહેનારા તે ગુરુ નથી પણ ગુરુ જે છે, સુખી વાત છે. આ સંપ્રદાયમાં ચાલે છે બધું આ પ્રકાર, એ બધા ગુરુ માને મુમુક્ષુ તેને ઓળખી લે છે. ત્યાં વિરોધ કર આવી બધી વાતો બહાર પડી એટલે પછી ત્યાં પહોંચે પહોંચે તો ઓલા લોકોને તો દુકાનનું ઘરાગી તણાવવાનું બીક લાગે એટલે પછી એ લોકો વિરોધ શરૂ કરે. જ્ઞાનીનું એક પણ વચન અસત્ય નથી અને અજ્ઞાનીનું એક પણ વચન સત્ય નથી. એક પણ વચન
મળે છે કે નહીં, લાવ શાસ્ત્ર તપાસો,
અને જો શાસ્ત્રનો આધાર મળે તો જ્ઞાની કહે છે તે સાચું, નહીતર જરાક વિચાર કરવા જેવો, ખરો ખોટો એમ ન કહી દઈએ જલ્દી, પણ જરાક વિચારવા જેવું ખરું. એવી જે અંદરમાં સંમત કરવાની જે પોલ હોય, પુરાણ હોય થોડું, અને એને લઈને શાસ્ત્રનો આધાર લેવાની બુદ્ધિ થાય પાછળથી સાંભળ્યા પછી એને શાસ્ત્ર સમજાય તો વાત નથી કરવી એમ કે છે. અમને આટલી દ્રઢતા ન હોય તો જે અમે કહેવા માંગીએ છીએ એ વાત અમને હજી કહેવાશે નહીં. એમ કહીને એને ચકાશે કે કાંઈ વાત નહીં, આમ તો ખ્યાલ હોય તો જેટલી વાત કરે, પણ જરાય કાચું ન રહી જાય એટલે ખુલ્લું કરીને કહી દઈએ. એક વાર ખુલ્લું કહીએ છીએ આપણે ઓછા છીએ, અને એમણે એમ કહ્યું પણ શાસ્ત્રમાં એવી વાત નથી તો શું કરવું, શાસ્ત્રનો આધાર મળવો વિશ્વાસ થયો નથી. અવિશ્વાસ વર્તે છે, અશ્રદ્ધા વર્તે છે, અને અવિશ્વાસ અને અશ્રદ્ધામાં ટકાવારી હોતી નથી. જેમ કે ધીરભૂક ન થયું એ જરાક આવ્યો, ભાઈ તમારે ત્યાંથી ઘણી વાર માલ લઈ ગયો છું, પહેલાં તો રોકડેથી લઈ જતો હતો તમે ન હતા ઓળખતા, પણ આ વખતે મોટી રકમનો માલ લેવો છે. પહેલા 2-5 હજારનો માલ તો હું પૈસા લઈને આને લઈ ગયો, પણ આ વખતે 50-50 હજારનો લાખ રૂપિયાનો માલ નીકળ્યો કાઢું, પણ તમે ધીરો તો તેમાં ટકાવારી થાય. તો મને તમારામાં 10% વિશ્વાસ છે, પણ મને તમારામાં 90% વિશ્વાસ નથી, માટે હું શું કરું શું કરું એ તો નો, કાં તો હા ને કાં તો ના, બેમાંથી એક જ નક્કી કરવું પડે. એમાં વિશ્વાસ અને વિશ્વાસમાં બીજો ભેદ પડતો નથી. શ્રી ગુરુના જ્ઞાની પુરુષના વચનમાં શંકા પડી છે કે અવિશ્વાસ આવ્યો, કે શાસ્ત્રનો આધાર લેવાની બુદ્ધિ થઈ, ત્યારે સમજવું છે એ બિલકુલ એમનો જ્ઞાની તરીકેનો સ્વીકાર થયો નથી. આ વાત